પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 66-68 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 21.
બહારનું બધું નિખાય, તેમાં કાંઈ આત્માનો આનંદ નથી. બહારનું બધું થાય તેમાં એટલો ભક્તિ ઉલ્લાસના કાર્ય થાય, તેમાં પણ ભક્તિ ઉલ્લાસ સુદ્ધા પણ સામાન્ય રીતે જગતના જીવોને ઈચ્છિત વિષયની પ્રાપ્તિમાં આનંદ છે. એ તો તીવ્ર આકુલતામાંથી થોડી આકુલતા, બહુ અલ્પ આકુલતા મંદ થઈ છે. છતાં પણ જેની ગણતરી તીવ્ર કષાયમાં છે અને મંદ કષાયમાં નથી. ઈચ્છાના કાળમાં આકુલતા ઘણી વધેલી છે એટલે દુઃખ ઘણું વધ્યું છે. ઈચ્છિત વિષયના સંયોગમાં દુઃખનો પારો થોડો નીચો આવે છે તો પણ ત્યાં પરિણામ પાપયુક્ત છે અથવા તીવ્ર કષાયયુક્ત છે, કેમ કે પાપ અને પુણ્યની વ્યાખ્યા જેટલી છે. કષાયની મંદતા તે પુણ્યભાવ છે, કષાયની તીવ્રતા તે પાપ પરિણામ છે. આકુલતા ઘટી છે પણ કશાય નથી ઘટ્યો. આકુલતા ઘટી છે તો તીવ્ર ઈચ્છાના કાળમાં જે આકુલતા હતી એની ગણતરી ઘટી છે, પણ ત્યાં પણ તીવ્ર આકુલતા જ છે. ખરેખર તો પરપદાર્થ સંબંધી જે કોઈ પરિણામની ઉગ્રતા છે, ઈચ્છિત પદાર્થના સંયોગમાં તે પ્રત્યેના પરિણામમાં ભોગવતાની તીવ્રતા છે, એ કષાયની તીવ્રતા સૂચવે છે. કષાયની મંદતા નથી, એમાં પણ તીવ્રતા સૂચવે છે. અથવા કોઈ પણ પરપદાર્થના ભોગવતામાં પાપ પરિણામ જ લેખવામાં આવ્યું છે, ત્યાં પુણ્યનું ખાનું જ નથી. પતવણી જોવામાં આવે તો આ એક જ પ્રકારે થઈ શકે છે, કશાય તીવ્ર છે. અથવા પરપદાર્થમાં ભોગવતાના કાળમાં એકમેક પણ તીવ્ર કશાયથી જ કરવામાં આવે છે, મંદ કશાયથી કરવામાં નથી આવતું, પણ તીવ્ર કશાયથી જ કરવામાં આવે છે. પછી પાપમાં તીવ્ર મંદ ગણો એ બીજો વિષય છે. આમ કષાયની મંદતા તીવ્રતા લેવા જાવ તો પૂર્ણ થઈ જાય કષાયની મંદતા, પણ પાપમાં તીવ્ર મંદ પરિણામ હોય છે. પાપમાં કઈ બધા એક સરખા પરિણામ નથી. પાપ પરિણામમાં પણ તીવ્ર મંદતાના તારતમ્ય ભેદ જોવો તો અસંખ્ય છે, એક બે પાંચ પચીસ નહીં પણ લાખ કરોડ અબજ નહીં પણ અસંખ્ય છે. પાપ પરિણામની તારતમ્યતા પણ અસંખ્ય પ્રકારે છે. અહીંયા તો શું લેવું છે કે બહારનું બધું થાય, કોઈ પણ પ્રકાર હોય, તેમાં દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિ અને ઉલ્લાસના કાર્ય થાય, પંચકલ્યાણક આદિ પ્રસંગ હોય, અનેક પ્રકારે તેમાં પણ કાંઈ આત્માનો આનંદ નથી. ઉલ્લાસ દેખાય તો પણ એમાં કાંઈ આત્માનો આનંદ નથી. એ સુદુપયોગ રૂપ પરિણામ છે અને તે પણ સકષાય પરિણામ છે, એ કોઈ અકષાય પરિણામ નથી. અને જ્યાં કસાય છે ત્યાં આકુલતા છે અને દુઃખ છે, ત્યાં આત્મા કાંઈ આત્માનો આનંદ નથી. બહારનું જે કાંઈ થાય એમાં આત્માનો આનંદ નથી. આનંદ તો તળમાંથી આવે તે જ સાચો છે. તળ એટલે સ્વભાવ. આત્માના ગુણમાંથી, સ્વભાવમાંથી જે આનંદ પ્રગટે છે, જે આનંદ ગુણ સ્વભાવ રૂપ છે, વ્યક્ત રૂપ પ્રગટ થાય છે, એનો અનુભવ તે સાચો આનંદ છે. બાકી કોઈ સાચો આનંદ છે? શું તફાવત કર્યો છે કે કષાયની મંદતામાં આનંદ અથવા ઉલ્લાસ અથવા શાંતિ કાંઈ પણ લાગે તો એમાં ભ્રમ થવો જોઈએ નહીં. ભક્તિ ઉલ્લાસમાં તો સ્થૂળ પરિણામ છે, ભગવાનની ભક્તિના પરિણામ તો ઘણા સ્થૂળ પરિણામ છે. પણ શુદ્ધાત્માનું ચિંતન અને મનન કરતા, શુદ્ધાત્માનું રટણ કરતા હું જ્ઞાયક છું, આનંદ સ્વરૂપ છું, પરમોત્કૃષ્ટ શાંત સ્વરૂપ છું, પૂર્ણ સ્વરૂપ છું, એવું અંદર આત્માનું જુદા જુદા શક્તિઓથી રટણ કરતા પણ કષાયની મંદતા થાય તે પણ ખરી શાંતિ ને ખરો આનંદ નથી. એમાં બે પ્રકાર. એક તો જેને આત્મા ભાસતો નથી એ પણ બુદ્ધિથી આત્માને આવો જાણ્યો છે, વિચાર્યો છે, સમજ્યો છે, એ પણ રટણ કરે છે. અને જેને આત્મા ભાષો ઉપયોગ લક્ષણ દ્વારા, જ્ઞાન લક્ષણ દ્વારા, જ્ઞાન સ્વભાવ ભાષણમાં આવ્યો, એને પણ હજી રટણ ચાલે છે. બંનેને કષાયની મંદતાની શાંતિ છે તો પણ એ ખરી શાંતિ છે, એ આત્માનો આનંદ નથી. જેને આત્મા ભાષો જ નથી એને તો એ શાંતિમાં ભ્રમણા થવાનો સંભવ છે. પણ જેને ભાષો છે એને તો ભ્રમણા થતી નથી. કેમ કે તે ભેદ જ્ઞાનમાં પડેલો જીવ છે, રટણ કરે છે ત્યારે પણ ભેદ જ્ઞાનમાં પડેલો છે, જ્ઞાયકના લક્ષે એને રટણ ચાલે છે. તેથી સ્વભાવ શું અને વિભાવ શું એની એને ઓળખાણ છે, નિર્ણય છે, ભાવ ભાષો છે, એટલે પરખ છે, એટલે એ પરખમાં એની ભૂલ થતી. એ પ્રકાર છે. તેથી સાચા આનંદને સાચો આનંદ જાણવો જોઈએ. અને કૃત્રિમ શાંતિમાં સુખ અથવા આનંદ માનવો જોઈએ નહીતર એ પણ ગ્રહિત મિથ્યાત્મનો જ પ્રકાર છે. સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત અહીંથી શરૂ થાય છે. અવગ્રહિત તો અનાદિનું છે, એ ગ્રહિત મિથ્યાત્મનો પ્રકાર છે. અને જીવને કષાય બાજુ દોરી જાય છે, અવકષાય સ્વભાવ તરફ એ લઈ જતો નથી. 66 દરેક પ્રસંગમાં શાંતિ શાંતિ અને શાંતિ તે જ લાભદાયક છે. કોઈ પણ પ્રસંગ હો બારમાં, એમાં અશાંતિ લાભદાયક નથી. આમ એ માણસ કહે છે, કે જેટલું કાર્ય સમજણથી શાંતિથી ધીરજથી થાય છે એટલું કાર્ય ઉતાવળથી થતું નથી. આ તો એકાંત છે અથવા એકાંત ન્યાયયુક્ત છે. કોઈ પણ પ્રસંગ હો, એ પ્રસંગમાં શાંતિ જ લાભદાયક છે. ત્રણ વખત વાપરો છે દરેક પ્રસંગમાં શાંતિ શાંતિ અને શાંતિ તે જ લાભદાયક છે. અશાંતિ કરવી તે ક્યાંય પણ લાભદાયક છે. એનો અર્થ એ થયો કે જો અશાંતિ થાય, અધીરજ થાય, તો એને અંદરમાં પોતાને નિષેધવો જોઈએ, પોતાના ભાવને નિષેધવો જોઈએ કે આ ભાવ ન તો જીવને પોતાને લાભદાયક છે કે નથી, કોઈ પ્રસંગની અંદર એ અનુકૂળ છે, કોઈ પ્રસંગ એ અનુકૂળ છે. શાંત સ્વભાવને અનુસરનારા શાંતિપ્રિય સાધક આત્માઓ અશાંતિ લાભદાયક છે એવો ઉપદેશ કેમ કરે? આ સીધો વિષય છે. જેમ દ્રષ્ટાંત લઈએ કે એકાંતે અહિંસાનો ઉપદેશ કરનારા હિંસાનો ઉપદેશ કેમ કરે? ગાંધીજી એક પ્રશ્ન પૂછ્યો છે, ગાંધીજીને ઉત્તર આપ્યો છે શ્રીમદ રાજચંદ્રજી. ગાંધીજીએ પ્રશ્ન એવો પૂછ્યો કે કોઈ સર્પ મને કરડવા આવે અને માનો કે હું ભાગી જઈ શકું તેમ નથી. સામાન્ય રીતે સર્પ કરડવા આવે એટલે માણસ ભાગે, પણ માનો કે હું ચાલ્યો જઈ શકું એમ નથી એટલે ઓરડો એવી રીતે હોય કે દરવાજો બેઠો હોય, પછી ક્યાંથી જાય? ઓરડો અંદરથી બંધ હોય અને દરવાજો બરાબર બેઠો હોય, હવે જાઉં ક્યાંથી? તો પછી શું કરવું? મારે સર્પને કરડવા દેવો કે મારે સર્પને મારી નાખવો? આવો પ્રશ્ન કીધો. બહુ સરસ ઉત્તરમાં પહેલું જે વાત લીધી છે કે કોઈ પણ પ્રાણીની હિંસા કરીને નરકમાં જવું એવો ઉપદેશ તો કેમ કરીએ? કોઈ પણ પ્રાણીને નો ઘાત કરવો, પ્રાણની હિંસા કરવી, એનું ખૂન કરવું અને એના ફળમાં નરકમાં જવું એવો ઉપદેશ તો કેમ કરીએ? કે એવો ઉપદેશ તો અમે કદી આપીએ નહીં. એક તો નુકસાનની ચોખ્ખી વાત છે, એ બાજુ જતા તો ચોખ્ખે ચોખ્ખું નુકસાન છે. હવે બીજી બાજુ કે તો પછી એ કરડે, તો કરડે એટલે મૃત્યુ થાય, કોનું પણ મૃત્યુ થાય? કે જીવનું તો કદી મૃત્યુ થતું નથી. જે જીવને શરીર ઉપર મમત્વ છે એ જીવને મૃત્યુ એટલે નાશ પર્યંતના દુઃખનો અનુભવ થાય છે. તો પણ જો કે એનો નાશ થતો નથી, પણ સાક્ષાત નાશ થતો હોય એવા દુઃખને એ અનુભવે છે, એટલી હદના દુઃખને અનુભવે છે. એવા દુઃખને મૃત્યુનું દુઃખ કહેવામાં આવ્યું છે. તેથી એ પ્રસંગને એ ખરેખર મૃત્યુ માનતો હોવાથી લૌકિકમાં એને મૃત્યુ ગણવામાં આવ્યું છે. ઉત્તર એમ દીધો કે જો તમને તમારા દેહ ઉપર પ્રેમ ન હોય, રાગ ન હોય, જે દેહ ઉપર રાગ ન રહ્યો હોય એવા દેહ ઉપર એને રાગ થાય કે લાવ કરડો, તો ભલે ને કરડતો. જો તમને તમારા દેહ પ્રત્યે રાગ હોય તો હિંસાનો વિકલ્પ આવ્યા વિના રહેશે નહીં એમ છે. અને જો તમે તમારા દેહને જુદો જાણીને એના રાગથી મુક્ત થયા હો તો જેના ઉપર તમને રાગ નથી એના ઉપર એને રાગ થયો હોય તો ભલે કરો, તો એમાં તમને કઈ તકલીફ થશે? કેવો સરસ રસ્તો કાઢ્યો છે, સીધું એમ કે ભલે કરોડ તો કોઈને વાત ગળે ન ઉતરે. પણ કરડે તો શું છે કે દુઃખ તો દેહાત્મ બુદ્ધિનું છે, મને કરડ્યો એનું દુઃખ છે, હું મરી જઈશ, મારા દેહનો વિયોગ થતા હું મરી જઈશ એનું દુઃખ છે. વસ્તુતા એ સર્પ આત્માને કરડી શકતો નથી, અને આયુષ પૂરું થયા પહેલા દેહ ને આત્મા જુદા પડી શકતા નથી. આયુષનો ઉદય હોય કે આયુષનો ઉદય પૂરો થાય એમાં આત્માને લાભ છે કે નુકસાન છે એ વસ્તુતા એ તો છે. ઉદય ચાલુ હોય તેથી દેહનો સંયોગ રહે, અને ઉદય પૂરો થતા દેહનો વિયોગ થાય. એ ચાલુ રહે તેથી આત્માને કોઈ લાભ થાય છે, પૂરો થાય એટલે આત્મામાંથી કઈ ઘટી જાય છે, એવું તો કઈ બનતું નથી. એ તત્વજ્ઞાનથી સમજે તો સમજાયું છે, નહી તો સ્વરૂપને કરડવા દેવો એ વાત દુનિયામાં કોઈ સંમત કરે એવું નથી. એટલે એમ બીજું છે, અપવાદ ન રાખો દરેક પ્રસંગમાં, એમ કોઈ પ્રસંગનો અપવાદ ગણીને એમ નથી લીધું. દરેક પ્રસંગમાં શાંતિ શાંતિ ને શાંતિ તે જ લાભદાયક છે. આ વાત એને સમજાઈ જવી જોઈએ, જીવને આ વાત સમજાઈ જવી જોઈએ કે આ પ્રત્યક્ષ જ્ઞાનીનો મને આ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા છે, હું હવેથી આની અવગણના કરવા માંગતો નથી. આમ છે, એક પરિણામ ઊંડે જઈને ચોંટે તો પણ એની બ્રેક લાગ્યા વિના એને અંદરથી કરા કદાચ અશાંતિનો ભાવ થઈ જાય, યાદ આવે. મેં વિચાર્યું છે, મેં સાંભળ્યું છે, મેં ઉપદેશ પ્રાપ્ત કર્યો છે, શાંતિ જ રાખવા લાયક છે, અશાંતિ રાખવા લાયક કરવા લાયક નથી. વાત સાદી છે, આમાં કશું શું બીજી મોટી વાત છે એમ લાગે છે કે દરેક પ્રસંગમાં શાંતિ રાખવા જેવી છે, એમાં મોટી શું વાત છે? દુનિયા આખી એમ કે છે કે શાંતિ રાખવા જેવી છે. ભાઈ, દુનિયા કે છે એ વાત જુદી છે, અને જ્ઞાની કે છે એ વાત જુદી છે. બેનો તફાવત તને નહીં સમજાય ત્યાં સુધી તને જ્ઞાનીની કે જ્ઞાનીના વચનની કિંમત આવશે. અને એ જોવું કે તેઓ કહેનાર શાંતિ રાખે છે કે નહીં, બસ આટલી વાત છે. જો કહેનાર શાંતિ રાખતા હોય અને એ શાંતિની કિંમત હોય, ખરી કિંમત ત્યારે છે કે એના વચનને અનુસરે ત્યારે. વચનનું બીજું નામ ચરણ છે ભાષામાં, સંસ્કૃત ભાષામાં વચનના અનેક શબ્દો છે, એમાં વચનનું બીજું નામ ચરણ છે. આ ચરણ સેવા નથી કહેતા, ચરણ સેવા, ચરણનો સાદો અર્થ એક પગ થાય છે, એક વચન થાય છે, બે થાય છે. તો કોઈ ચરણ એટલે એમ સમજે છે કે પગે પગની સેવા કરે, ઈ તો શું છે? આખા શરીરમાં મસ્તક છે એ ઉત્કૃષ્ટ અંગ છે, અને ચરણ છે એ નીચેનું અંગ છે. જેનું ચરણ જેવું અંગ છે ત્યાં પણ જેનું જેને મસ્તક નમાવવામાં આવે છે તો એના પ્રત્યે બહુમાન કેટલો, એમ લીધું છે. બાકી પગ એ કોઈ પૂજવા જેવી ચીજ છે માટે પૂજાય છે એમ નથી. ત્યાં કૃષ્ણ તો મસ્તક છે, છતાં નમ્રતા સૂચક છે કે તમારા તો જે ચરણ છે પગ છે ત્યાં અમે માથે નમાવીએ. અહીંયા ચરણ એટલે વચન છે, એમના વચનને જે અનુસરે છે એને ચરણની સેવા ગણવામાં આવી છે. જીન ચરણની સેવા અમને પ્રાપ્ત હોવાનું છે. જીન ચરણા છે કે જે શુદ્ધાત્મા બતાવે છે, શુદ્ધાત્માની શાંતિ અને સુખ બતાવે છે, એને અનુસરે છે, એ એમની સેવા છે. કેવળ અંતર્મુખ નિશેષપણે અંતર્મુખ થવાનો જે વચનોમાં ધ્વની રહ્યો છે અને એ વચનોને અનુસરતા જે જીવ અંતર્મુખ થઈને શાંત દશાને પ્રાપ્ત કરે છે એને ચરણ સેવા એમ કહેવામાં આવે છે. આ શાંતિ એટલે પ્રાસંગિક શાંતિ છે, એટલે બાહ્ય શાંતિનો પ્રકાર છે. પણ બાહ્ય શાંતિ પણ ત્યારે જ રહી શકે છે કે અંતરંગ શાંતિની તીવ્ર ભાવના હોય ત્યારે. જો અંતરંગ શાંતિની તીવ્ર ભાવના ન હોય તો બહારના પ્રસંગોમાં શાંતિ રાખવા જેવી છે એમ સમજાયું હોય તો પણ પ્રસંગે અને ઉદયના કાળમાં શાંતિ રહેવી મુશ્કેલ છે. કેમ કે એ ચેતે એ પહેલા તો એ પ્રણમી જાય છે. ઉદયમાં એ ચેતે કે હું શાંત સ્વરૂપ છું, મારે શાંતિ રાખવી, એવો વિચાર વિકલ્પ વિવેકનો ત્યાં જન્મ થતો નથી. કેમ કે એ તો ઉદયમાં ઉલજે છે, એકદમ ઉલ્લીને પડે ત્યારે આયોગની અંદર તો કોઈ વિચાર વિકલ્પ ને વિવેકનો તો અવસર હોતો નથી. અને એવો વિવેક થાય તો અશાંતિ થાય નહીં. એથી અંતરંગ શાંતિના પ્રયત્નો વાળાને બાહ્ય શાંતિ રહેવી સહજ છે અથવા થઈ શકવા યોગ્ય છે, અને તે જ લાભદાયક છે. બીજું અશાંતિ લાભદાયક છે, તેનાથી વૃદ્ધિ અશાંતિ લાભદાયક છે એવું જ્ઞાની કદી પણ કહે નહીં. જ્ઞાનીના ઉપદેશમાં એ વાત કદી હોઈ શકે નહીં. પૂજ્ય ગુરુદેવની વાણી મળે તે એક અનુપમ સૌભાગ્ય છે. 68 નંબરમાં ગુરુદેવનો મહિમા છે, એમની વાણી અને સંયોગનો મહિમા છે. બીજી રીતે કહીએ તો એમાં તત્વનો મહિમા છે. ઘણા એમ કહે છે કે તમને વ્યક્તિરાગ છે કે તમને તત્વનો રાગ છે. ભાઈ, તત્વનો રાગ હોય એમાં પ્રત્યક્ષ ઉપકારી હોય એના પ્રત્યેનો અનુરાગ ન થાય, અને સીધો માત્ર તત્વનો જ અનુરાગ રહે એવું તો કાંઈ બનતું એની તત્વનો રાગ હોતો નથી. તત્વના રાગનું બાનું ભલે પકડે, તત્વરાગ એને હોતો પૂજ ગુરુદેવની વાણી મળે તે એક અનુપમ સૌભાગ્ય છે, જેની ઉપમા આપી ન શકાય એને અનુપમ કહેવામાં આવે છે. સૌભાગ્ય એટલે સારું ભાગ્ય છે. જગતની અંદર નિર્ધનતામાંથી સધનતા થાય, બહારમાં અનુકૂળતાના સાધનો પ્રાપ્ત થાય તેને લોકો ભાગશાળી કહે છે. શિક્ષા થાય, રાજા થાય, કોઈ દેવ થાય, એ તો બધા પાપાનું બંધી પુણ્ય છે કે જે તે ભોગ ઉપભોગના સાધનોના પરિણામમાં નવા પાપના બંધન થાય છે. અહીંયા તો એવો પુણ્યનો ઉદય છે કે તે પુણ્યના ઉદયમાં જીવ ખુદ પુણ્યને ગૌણ કરીને પરિપૂર્ણ પવિત્ર એવા પોતાના શુદ્ધાત્માને પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે, અનુભવ કરી શકે છે. એવો પ્રસંગ જોઈને, એવી તક જોઈને, એવો મોકો જોઈને એને અહીંયા સૌભાગ્ય કહેવામાં આવ્યું છે કે જેની ઉપમા કોઈની સાથે અમે આપી શકીએ એવું નથી. આ વાણી મળે અનુપમ સૌભાગ્ય છે એમ કહેવાય છે. અત્યારે તો કુદરતી કુંભનો કેટલો બધો યોગ છે કે વાણી ટેપમાં પણ રહી ગઈ છે, આંખો બંધ કરીને બેસે અને જેમણે ઘણી વાર પરિચય કર્યો છે એને તો એમ જ લાગે કે ગુરુદેવ સમીપ બેસીને જ વ્યાખ્યાન આપી રહ્યા એવું લાગે. માર્ગ બતાવનાર ગુરુ મળ્યા અને વાણી સાંભળવા મળી તે મનુષ્યોનું પરમ સૌભાગ્ય છે. ભલે બહારમાં એ મનુષ્યોને બીજા પુણ્યના સંયોગો ન દેખાતા હોય, લૌકિક પુણ્યના સંયોગો ભલે ન દેખાતા હોય, તો પણ આવો અંતર્મુખનો માર્ગ બતાવનાર ગુરુ મળ્યા, પ્રત્યક્ષ ગુરુ મળ્યા. ગુરુ મળ્યાની એમની વાણી પણ માર્ગને બતાવનારી સાંભળવા મળી, એના જીવનું બીજું ઊંચું સૌભાગ્ય કોઈ છે નહીં. પરમ એટલે સર્વોત્કૃષ્ટ. આ તો ગુરુદેવની ઉપસ્થિતિમાં લખાયેલું છે. જેને કિંમત આવે એને એવી આવે છે કે એની બરાબર કોઈને બીજી કિંમત આવતી નથી. એમ નથી, એક રોજ સાંભળવા મળે છે. ઠીક છે, રોજ સાંભળવા મળે છે ને ઠીક છે, એમાં કઈ આપણને આત્મા 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 પણ હજી કાંઈ એમાં કાંઈ બહુ આપણને ઘણી વાર તો કલાક જતો નથી. સાંભળી સાંભળીને કંટાળો આવે, કોઈને ઊંઘ આવે, કોઈને અરસ પણ થાય, ઉપયોગ રહે નહીં. એને ખરેખર ગુરુ અને ગુરુની વાણી એની કિંમત રહેલી નથી. જ્ઞાની કે જે નિષ્કારણ કરુણાથી એને કોઈ કારણ છે, અપેક્ષા છે, કઈ લેવું છે એમ તો છે નહીં. એક કલાકનો પરિશ્રમ કરે અને આને એક કલાક પણ એની સામે એના પરિશ્રમ સામે ઠીક પડે નહીં કે સમય લે નહીં. પહેલા મોડા થાય આંબલી નિવૃત્ત હોય, નિવૃત્ત થઈને રહ્યા હોય પણ વ્યાખ્યાનમાં 5 કલાક અડધી કલાક મોડા હું કરતા શકો ને ખબર, કયું મહત્વનું એવું કાર્ય હોય કે અહીંયા વાણીનો આવો ધોધ છૂટતો હોય અને એની કિંમત ન હોય. ઉપરથી મોતીઓનો વરસાદ થતો હોય, હીરા માણેકનો વરસાદ થતો હોય તો ઘરમાં હંતાઈ રહીએ, અડધી કલાક બાદ લખી જશું. આંગણામાં વરસતા હોય તો એમ થાય કોક આવીને લઈ જશે ડેલી કોક ઘડીને. એના કરતા આપણે બરાબર ભેગા કરેલી જેટલા થાય ને જે રીતે થાય એટલા રોજ સમયસર વરસતા હોય તો એવી ચીજ પાથરી રાખે કે એ કઈ પછી નીચે ફળિયા મારીએ નહીં. સાફ કરીને ભેગા કરીને વાળવામાં રખે ને કોક રહી જાય, એક નંગ પણ એઠેરીએ નહીં, એવી સુવ્યવસ્થા પહેલેથી રાખે. એટલી તૈયારી અહીંયા એક કલાક પહેલા તે કરી છે એમ લખે કે એક ન્યાય એક વચન કોઈ પણ ભાવ એમનો અણ ઉપયોગે સાંભળવું નહીં. બીજું દ્રષ્ટાંત લેવાય છે, જેમ કોઈ માટીનું વાસણ તપેલું હોય ને એના ઉપર પાણીનું ટીપું પડે તો એ પાણીને શોષી લે. માટીનું વાસણ તપેલું હોય ને એના ઉપર પાણીનું ટીપું પડે તો એ પાણીને શોષી લે છે. એમ જિજ્ઞાસામાં એવી તૈયારી લઈને જીવ બેઠો હોય, એવી તૈયારી લઈને બેઠો હોય કે જે ગુરુના શ્રીમુખેથી જે અમૃત નિખરતું હોય, જરતું હોય, એબ્સોર્બ કરી લઈએ, સીધે સીધું પૂછી લઈએ છે, એમાંથી જરાય વેસ્ટ જવા દે નહીં એક પણ માત્ર પણ, એવી તૈયારી લઈને બેઠો હોય અને એને ગુરુવાણીનો લાભ ન મળે એવું કદી બને. સ્વાસ્થ્ય જરા અસ્વસ્થ છે, વ્યાખ્યાનો બંધ થયા પાછળ છે. ત્યારે તો દર્શન કરવા આવે, સ્વાસ્થ્યના સમાચાર લેવા આવે, પૂછવા આવે, મુંબઈથી આવ્યા હોય, ટોળા બંધ આવ્યા હોય, એક વચન સંભળાવો ભાઈ, શું કે એક વચન સંભળાવો. એક વચનમાં એમ કે આત્મા શરીરથી ભિન્ન છે તો એમ લાગે આપણે શું કીધું. ઓલો કલાક કલાક જોયે ત્યારે ક્યાંય ઉપયોગ ભમતો હોય, પછી ઠેકાણો ન મળે ત્યારે એની કિંમત થાય, મળે ત્યારે અયથાર્થ વિચારણા હોવાને લીધે. એનું કારણ શું છે કે વિચારની પદ્ધતિ અયથાર્થ હોવાને લીધે અથવા જેટલી વૈચારિક સ્થિતિમાં આ વિષયની કિંમત આવવી જોઈએ એ કિંમત નહીં આવતી હોવાને લીધે એ ગુરુની વાણી ઉપર લક્ષ આપતો નથી, દુર્લક્ષ થઈ જાય છે. દુર્લક્ષ કાંઈ મફત થતું નથી, જ્યાં એનું લક્ષ જાય છે તે વિષયની એને કિંમત આપી હોય છે. એટલે જ્યાં કિંમત વધારે ત્યાં જ્ઞાનનું લક્ષ જવું એ એવું કુદરતી છે કે એને રોકી શકાતું નથી, ખુદ પોતે ન રોકી શકે. એને ખ્યાલ આવે કે વ્યાખ્યાન વચ્ચે બીજો વિચાર ન આવવો જોઈએ, પણ એને બીજો વિચાર આવ્યા વિના રહેવી નહીં. એનું કારણ શું છે કે એનું કારણ એને એની કિંમત એટલી છે અને આપેલી કિંમત હજી એને વિચારથી મટાડી નથી, અનુભવમાં આવીને તો મટાડી નથી પણ એને વિચારથી મટાડી નથી. બાકી એક કલાક તો એને ટકટકી લગાવી જોઈએ, ત્રાટક જેમ કોઈ કરે એવું 24 કલાક ત્યાં એટલી કિંમત લઈને બેઠું શું કહેશે અને ક્યારે શું કહેશે, અથવા એના જે ધારા ચાલે છે, ઉપદેશની જે ધારા ચાલે છે, એમાં જે આત્મભાવની ધારા ચાલે છે, એ ધારામાં એ પોતાના ભાવથી જોડાઈ જવું જોઈએ, અને જોડાઈને પછી એને જુદા પડવું જોઈએ નહીં. માર્ગ બતાવનાર ગુરુ મળ્યા અને વાણી સાંભળવા મળી. આપણે વ્યાખ્યાન કઈ રીતે સાંભળાય, એ મુમુક્ષુઓનું પરમ સૌભાગ્ય છે. એ કહે છે ને કે જ્ઞાન ગંગા ચાલી જાય છે, એમાં માથા બૂઢ કરવો થઈને નાહવું જોઈએ. દરરોજ સવાર બપોર 2 વખત આવું ઉત્તમ સમ્યક તત્વ સાંભળવા મળે છે, એના જેવું બીજું કયું સદભાગ્ય હોય? પ્રશ્ન મૂક્યો છે, જોર બતાવું છે ને, તાવ તળ્યો હોય ત્યાં સુધી તો વ્યાખ્યાન ચાલુ રહે. નાની શરીરની ઉંમર હતી ત્યારે તો 103 ડિગ્રી સુધી તો વ્યાખ્યાન ચાલતો, 3-3.5 ટેમ્પરેચર ગયું હોય તો પણ વ્યાખ્યાન ચાલે ત્યારે કોઈને ખબર ન હોય ત્યારે આ ટેમ્પરેચર છે ને વ્યાખ્યાન ચાલે છે. એ તો વિષય જેવો છે. સામાન્ય રીતે જેને અંતર એકાગ્રતાનો અભ્યાસ ઘણો કર્યો છે અને એકાગ્રતાનો અભ્યાસ જેને વર્તે છે, એને તો પોતાના રૂચિના પ્રિય વિષયમાં એકાગ્રતા આવે ત્યારે શરીર આદિને અસાતા ગૌણ થાય, એ બહુ સામાન્ય વાત છે. એ કોઈ મુખ્ય વાત છે નહીં, એ ઘણી સામાન્ય વાત છે. રસ સામાન્ય રીતે વિષય છે એ આત્મતત્વ છે, એટલે રૂચિનો વિષય છે એટલે રસ વધારે આવે છે. સામાન્ય વિચારમાં કોઈ વખત રસ વધારે આવે, કોઈ વખત રસ વધારે ન આવે, પણ સામાન્ય રીતે પ્રવચનના કાળમાં રસ વધારે આવે. દરરોજ સવાર બપોર 2 વખત આવું ઉત્તમ સમ્ય તત્વ સાંભળવા મળે. તત્વ છે તે ઉત્તમ છે અને સમ્યક છે, તત્વના વિશેષણ છે. જે સર્વોત્કૃષ્ટ તત્વ છે અને જે સમ્યક છે, સત્ય સ્વરૂપ છે, એના ભાવમાં રસમાં આવીને, રસમાં આવીને એટલે એના ભાવમાં આવીને જે વાણી નીકળે છે, જે વાણી છૂટે છે, એમ જે રોજ 2 વખત સાંભળવા મળે, એના જીવનું બીજું કયું સદભાગ્ય હોય? એમ તો સામાન્યપણે તો જ્ઞાનીઓ પણ 4th-5th ગુણસ્થાને ગ્રસ્ત દશામાં હોય છે અને ત્યાગીની દશામાં હોતા નથી. ગ્રસ્ત દશામાં પૂર્વકર્મને લીધે હોવાથી સૌભાગ તો એનો નિયંત્રણનો સાદા સમાગમ, રોગનો સમાગમ, સમાગમમાં આવનાર જીવોને પણ પ્રાપ્ત થતો નથી. આવું લગભગ બને છે, કેમ કે એમના ઉદયના કાર્યોમાં એ વ્યસ્ત હોય છે. અને તેથી રોજનો સમાગમ સુલભ હોતો નથી હોતો. ગુરુદેવશ્રીએ તો પહેલેથી નાની ઉંમરથી દીક્ષા વગેરે ધારણ કર્યા, એટલે ગૃહસ્થને યોગ્ય કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ તો રહી નહીં કે થઈ ગઈ, અને તેથી મુમુક્ષુ અને સમાગમ એ સુલભ બહેનો એ બહુ મોટું ભાગ્ય છે. એ કોઈ સામાન્ય વાત છે, પણ જેમ કુર્મના પુણ્યના યુગમાં અપાત્ર જીવોને મફતમાં મળેલું લાગે અને કિંમત ના આવે, તો આવેલા આવેલા ઉદયને પુણ્યોદયને વેડફી નાખે છે, ખર્ચી નાખે છે. એવી રીતે ધ્યાન ના આપે, શું કહે છે એના ઉપર ધ્યાન ના આપે, અને જે લાભ લેવો જોઈએ એવો લાભ લે નહીં, તો એના જેવું તો બીજું કોઈ અફસોસનું કારણ રહેતું નથી. મોહની ઘણી તીવ્રતા સૂચવે છે, દર્શન મોહની એ ઘણી તીવ્રતા છે. આવો સંજોગ થાય તો દર્શન મોહ તીવ્ર હોય તો જ એને જે લાભ લેવો જોઈએ તે મળે. દર્શન મોહનું પ્રબળ પણ છે, મહામોહની દર્શન મોહની છે તે મહામોહની છે. ગુરુના ઉપદેશની લાકડી અને વાગતી નથી, ક્યારેક તો કડક પણ કહેતા હોય, પણ જેમ કોઈ ગુરુડા બે ચાર ઉજા હોય ને લાકડી મારે તો વાગે, નેતર ની છોટી મારે તો ગુદડા ઉજા હોય તો ન વાગે, પણ બારીક વસ્ત્ર કોઈ ઉજવું હોય તો લાકડી તરત વાગે. એ મહામોહની દર્શન મોહનીના પ્રબળપણામાં ગુરુ ઉપદેશની અસર થતી નથી, પણ જો એને દર્શનનો મંદ થયો હોય તો એ ઝડપી લે છે. શ્રી ગુરુના મુખેથી નીકળેલા વચનોને એ અંતરમાં ઉતારી દે છે. દરરોજ સવાર બપોર બે વખત આવું ઉત્તમ શૂન્ય તત્વો સાંભળવા મળે છે, તેના જેવું બીજું કયું સદભાગ્ય હોય, આના જેવું બીજું સદભાગ્ય કયું હોય, કે આના બરાબરમાં તો બીજો કોઈ સંયોગ મળી શકે એવા હતા નથી. એક સુગાની જીવન જીવાને પહેલા એમ લાગે છે જે વચનો સાંભળતા હવે આ જીવને એનું રહસ્ય અનુભવ ગોચર થયું, તો એ કિંમત લઈને જે નિવૃત્તિ લઈને અહીંયા રહી ગયા છે, નિરંતર રહેવા માટે આવી ગયા છે, કહેવાની શું જરૂર હોય, વિચારવાની શું જરૂર હોય, તો ઘણાને આ પ્રાપ્ત ન હોય. એ તો આ લાભ લેવા માટે જ જેમણે બાહ્ય પ્રવૃત્તિને છોડી દીધી છે, અને ખરેખર એટલી કિંમત લઈને આવે એને તો એનો લાભ અવશ્ય પ્રાપ્ત થાય થાય ને થાય, પણ બહારમાં છોડીને અંદરમાં એટલી કિંમત ન લીધી હોય, ન સમજાણી હોય, તો એને બાહ્ય નિવૃત્તિ જે હદે ઉપકારી થવી જોઈએ એટલી હદે ઉપકારી થતી. એટલે પ્રથમ સમજણમાં ઘણી ગંભીરતાથી વિષયને હસ્તગત કરવો જોઈએ. શ્રોતાને અપૂર્વતા લાગે અને પુરુષાર્થ કરે તો તે આત્માની સમીપ આવી જાય અને એના જન્મ મરણ ટળી જાય, એવી અદ્ભુત વાણી. જેનશ્રી પોતાના અનુભવથી કહે છે કે જો સાંભળનારને શ્રોતા એટલે સાંભળનારને એની અપૂર્વતા લાગે, પૂર્વે આવું કદી સાંભળ્યું નથી એને અપૂર્વ કહે છે, પૂર્વે ન સાંભળ્યું હોય થતું. જો કે આ જીવ પરિભ્રમણ કરતો અનંત વાર તો સમવસરણમાં ગયો છે ભગવાનની વાણી સાંભળવાનું, તો જ્ઞાનીઓની વાણી તો તેથી પણ એને અનંત વાર સાંભળી છે. તેથી પૂર્વે તત્વ સાંભળ્યું નથી, દ્રવ્ય સંયોગ થયો નથી એમ તો નથી, પણ ભાવે એને અપૂર્વતા આવી નથી એમ તો ભાવે સાંભળ્યું નથી. દ્રવ્યશ્રુત છે એ ભાવશ્રુત જ્ઞાનનો વિષય છે. ખરેખર તો આમ છે, વાણી કે જે દ્રવ્યશ્રુત છે તે ખરેખર ભાવશ્રુતનો વિષય છે. એ અપેક્ષાએ એને શ્રુત એવું નામ આપ્યું છે, વાણીને શ્રુત કહ્યું છે. સાંભળનાર છે ને, વાણી છે એ તો એક ખાલી વચનો છે કે જે કર્ણેન્દ્રિયનો વિષય થાય છે, કાનનો વિષય થાય છે. સંભળાય છે, જે સંભળાય છે તે શ્રુત, સાંભળનાર તે શ્રોતા, સંભળાય છે તે શ્રુત, અને આત્માને હિતકર હોવાથી તેને સુશ્રુત એવું નામ આપવામાં આવે છે. એ અહીંયા અંદરમાં મુક્તિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનો વિષય થતો હોવાથી મુક્તિ જ્ઞાન તો એક બહુ એટલો ઓછા સમયનો ઉપયોગ છે કે જેમાં લાંબો વિચાર નથી, પણ શ્રુતમાં વિવેક છે. તેથી એ જ્ઞાનનું નામ પણ શ્રુત જ્ઞાન એવું છે. એકદમ સીધું કર્ણેન્દ્રિય દ્વારા ઉમર્યું તેથી તે મતે, અને એના ઉપર વિવેક વિચાર થયો તેથી તેને શ્રુત એવું નામ, શ્રુત નામ આપ્યું છે. એ વિચાર વિવેક થાય છે તે શ્રુત જ્ઞાનમાં થાય છે, અને આત્માના સ્વભાવને ગ્રહણ કરનારું જે અથવા આત્માના સ્વભાવને પકડનારું જે શ્રુત જ્ઞાન છે એને અહીંયા ભાવશ્રુત અથવા ભાવશ્રુત કહેવામાં આવે છે. એ દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતને નિમિત્ત ખબર છે. જે વાણીમાં આત્મ સ્વભાવ વ્યક્ત કરવામાં આવે છે તે દ્રવ્યશ્રુત છે, અને જે જ્ઞાન એને ગ્રહણ કરે છે અંતર્મુખ થઈને એને ભાવશ્રુત કહેવામાં આવે છે. એવા ભાવશ્રુતમાં ભાવથી ઉત્પન્ન થયેલું, આત્માના ભાવથી રૂચિથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન, એમાં અપૂર્વતા લાગે એટલે પૂર્વે એવું કદી એને એવા ભાવે સાંભળ્યું હોય નહીં, એવા અપૂર્વ ભાવે સાંભળે, પુરુષાર્થ જાગ્રત થાય એટલે એનું જોર અંતર્મુખ બાજુ વળે, આત્માની સમીપ આવી જાય, એ જીવ આત્માની પોતે પોતાની સ્વભાવની સમીપ આવે, અને સ્વભાવ સમીપ આવે તો એના જન્મ મરણ ટળી જાય. એક મૃત્યુથી બચવા માટે બધું કરવા તૈયાર છે, એને માની લો મૃત્યુ, કોઈ આત્માનું મૃત્યુ થાય છે તો વસ્તુ થાય નથી, પણ એ કલ્પેલા મૃત્યુથી બચવા બધું જ કરવા તૈયાર છે, અને અનંત મૃત્યુથી બચવા એ કાંઈ કરવા તૈયાર નથી. ઊંધાઈનો તો કાંઈ પાર છે, અથવા મૃત્યુ ન થાય અને દેહને ટકવાના નભવાના જે સાધનો છે એના માટે રોજ એ દસ કલાક મજૂરી કરવા તૈયાર છે. શરીરને ટકાવવા માટે છે ને, પૈસા ધન ધાન બધું કાંઈ મળે એ તો નિભાવવા માટે છે ને, એના માટે 8-10-12 કલાક મજૂરી કરવા તૈયાર છે, પરિશ્રમ કરવા તૈયાર છે, કુત્તે મળવા તૈયાર છે, જોખમ ખેડવા તૈયાર છે. ખુદા તૃષાને જે કોઈ ઓચિંતા પ્રસંગો બને કે જેમાં જાનનું પણ જોખમ થાય, બધું જોખમ લેવા તૈયાર છે. પણ અનંત જન્મ મરણ ટળે એના માટે કેટલું કરવા તૈયાર છે એનો હિસાબ મૂકીને એને કદી નિશ્ચય કર્યો નથી, નિર્ણય કર્યો નથી કે કેટલું કરવું જોઈએ અને શું કરવું જોઈએ. શ્રોતાને અપૂર્વ લાગે, સાંભળનારને આ વિષય અપૂર્વ લાગે, એટલી કિંમત લઈને એ સાંભળે. સાંભળીને બેસી નરીએ કે સાંભળ્યું તો ખરું, જાણ્યું તો ખરું, પણ એમ નહીં, એને અનુભવમાં મૂકવાના પ્રયાસમાં એ આવે તો આત્માની સમીપમાં આવ્યા વિના રહે. આત્મા એટલે કોઈ સાધારણ ચીજ નથી, પણ સાક્ષાત સિદ્ધ પદ છે. આમ કોઈ યાત્રા એ લઈ જાય પણ એની અંદર સમીક્ષિત લઈ ગયા, પણ એને સિદ્ધ પદ ની યાત્રા કરાવે એની એને કિંમત નથી. બહાર માં જે યાત્રા કરાવે, આપણને આખા હિન્દુસ્તાન ની યાત્રા કરાવે, પણ એમાં તો ધમાધમ કઈ કેટલી કરીને પરિણામ કેવા કેવા છે અને રહે એનો તો ક્યાંક કદી હિસાબ મૂકવા નથી. શુભે થયા ને અશુભે થયા, અહિયાં તો સાક્ષાત સિદ્ધ પદમાં લઈ જાય છે એ યાત્રા છે. સમીપમાં આત્માની સમીપ આવી જાય અને એના ભવિષ્યના અનંત જન્મ મરણનો નાશ થાય, અનંત જન્મ મરણ ન થાય એવી દશાએ આવી જાય એવી અદભુત વાણી છે. ગુરુદેવની વાણી આવી અદભુત છે એમ પોતે અનુભવથી સિદ્ધ કરીને કહે છે. આવું શ્રવણનું જે સૌભાગ્ય મળ્યું છે આ તો કહીને ખબર આપે છે. બહુ ભાગ તો મૂંઢતામાં જીવને આની કિંમત આવતી નથી, એવી જીવની દશા મૂંઢાયેલી છે કે જે કિંમત આવી જોઈએ તે આવતી નથી. આવું શ્રવણનું જે સૌભાગ્ય મળ્યું છે તેને મુમુક્ષુ જીવોએ સફળ કરી લેવું યોગ્ય. પોતાની શુદ્ધાત્મ દશાને પ્રાપ્ત કરીને આવા શ્રવણના પ્રસંગને સફળ કરી લેવા જેવો કેમ કે આવી તક ફરી ફરીને મળેલી એમ કહેવા માંગે છે. બહુ કહ્યું છો અને જેટલું કહ્યું છે બિલકુલ યથા યોગ્ય કહ્યું છે. એમ નથી કે કોઈ અતિશયોક્તિથી વાત કરી છે અને વધારે પડતો મહિમા કર્યો છે એમ છે નહીં, વધારે પડતો તો મહિમા કર્યો છે એમ છે જ નહીં, પણ ખરેખર તો મહિમા જેટલો ભાવમાં આવે છે એટલો કહેનારને શબ્દમાં આવી શકતો નથી એ પરિસ્થિતિ છે. એટલે કહેલું ખરેખર તો શબ્દોથી ઓછું પડે છે આ પરિસ્થિતિ. આવું જે શ્રવણનું સૌભાગ્ય મળ્યું છે તેને મુમુક્ષુજીઓએ સફળ કરી લેવું યોગ્ય છે. આવું પણ કહ્યું છે જેને સીધું વિચારમાં ન આવે એને એના વિચાર ગોચર થાય ત્યાં સુધીની પરિસ્થિતિ આવી જાય, આથી વધારે તો શબ્દ કઈ નહીં મળે. એમ કે હીરા અમારે ખરીદવા છે પણ હીરાની અમને પરખ નથી, તેથી અમે કેવી રીતે હીરા ખરીદીએ ત્યારે કોઈ સ્નેહી સંબંધી મિત્ર જવેરી હોય એમ કે કે ભલે તમને ખબર નથી પણ અમારો એ વિષય છે, અમે તમને ખરીદાવી દઈએ. કેટલી સવલત થઈ એમ તને વાણી ની કિંમત ન હોય તો કે છે કે અમે તને કહીએ છીએ કે ગોળા વાણી આવી છે. તને કદાચ સીધી સમજણ ન પડે તો અમે તને સમજાવીએ છીએ કે ભાઈ આ વાણી આવી છે, તારા અનંત જન્મ મરણ ને ટાળે એવી આ વાણી છે. આથી વધારે બીજી કોઈ કિંમત એની હોય શકે? પંચમ કાળે નિરંતર અમૃત જરતી ગુરુદેવની વાણી ભગવાનનો વિરહ બોલાવે છે. આમ તો શું જોવું છે, ઘણા નથી સમજતા એમ કે છે કે તમે તો ગુરુદેવનો એટલો બધો પછી તમારા ગુરુનો એવો મહિમા કરો છો કે ભગવાનને પાછળ પ્રાર્થના છે, ગુરુદેવને આગળ કરો છો. મારી એમ થાય પ્રત્યક્ષ સદગુરુ સંગ પરોક્ષ જીનો ઉપકાર શ્રીમદ રાજચંદ્રજીએ ગાય આત્મસિદ્ધિમાં. પ્રત્યક્ષ સદગુરુ સંગણહી પરોક્ષ જીનો ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે આત્મધાર. બહુ ઊંડી વાત કરી દીધી. જો તને આ વાત આ રીતે ન સમજાણી હોય તો તને આત્માના હિતનો વિચાર ઉભો છે એટલી તારે એટલો માર્ગ અમે તને આપતા નથી. બીજી તો વાત કઈ તારી કહેવાની પછી નથી. એટલે હંમેશા પ્રત્યક્ષ જ્ઞાની અથવા જેનાથી ઉદ્દેશનો બોધનો અવસર છે એનું પરોક્ષ જીનેન્દ્રના વચનથી પણ વધારે ઉપકાર ગણવામાં આવ્યો છે, ગણવામાં આવ્યો છે ની છે તેથી એને એમ સ્વીકારવામાં આવ્યો છે એટલે સ્વીકારવામાં આવ્યો છે. એમ જ છે, જેને ઉપકાર થાય છે તેને તે સમજાય છે, જેને ઉપકાર થતો નથી એને એ વાત સમજમાં આવતી નથી. એમ છે એટલે તો સમજીએ લીધું કે પ્રતિજ્ઞાના એક વિકલ્પને પણ સંમત કરવો, એના સર્વ વિકલ્પને સંમત કરવા એમ લીધું છે. એટલું જ નહીં, તેને પૂરા રાજી કરવામાં જો તારો અભાવ ગયો એમ કરી દીધું તો ઓછામાં ઓછા તો 15 હવે મુખમાં તેના માટે લીધું. કોઈ દીવો અવગણના કરી લઈએ એના ઉપર એ વાત કરીએ એકાંત આમાં કરજે, એમાં અનેકાંત હોય ને એકાંત વાત છે. અને એકાંત એટલા માટે છે એનો જે આત્માની પ્રાપ્તિના સંબંધમાં દેશના બોધનો જે ઉપકાર છે એક વાર તો પરોક્ષ જીનેન્દ્રને પણ પાછળ મૂકે છે, માને રાખે છે. સુગંધજી મૂકે કે અમારે માટે તો તીર્થન કરતી પણ આવતી છે. એ કઈ ફેંકી નથી વાત, કોઈ ફેકોલોજીની વાત નથી, તો ફેંક્યું એમના પ્રત્યક્ષ ઉપકાર માંથી નીકળેલું એમનું હૃદય બહાર આવ્યું છે. એ કોઈ સામાન્ય વાત છે. પરમેશ્વર બુદ્ધિ આટલા શબ્દ બોલી સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓ એ પરમ ધર્મ કહ્યો છે. મોક્ષનો એ પહેલો અને પરમ ધર્મ છે, પછી બીજી એની ફરજ શરૂ થાય છે. આ વાત છોડીને બીજી ખરેખર હતી પરમેશ્વર બુદ્ધિ લીધી છે, એટલે એને એ સાક્ષાત પરમાત્મા પણ દેખાય નહીં ને સમજાય નહીં ત્યાં સુધી કોઈ વાતનો ગુણ થવાનો અસર આવતો નથી. અંતનું ત્યાં વાણી ભગવાનનો વિરોધ ભૂલાવે છે, કેમ કે ભગવાનના પ્રત્યક્ષતામાં આત્મપ્રાપ્તિ થાય છે, તે જ આત્મપ્રાપ્તિના